સાકાર એવો થાય છે કે એ પર પદાર્થને જાણવા જ એને કાયમ માટે લોભ રહ્યા કરે છે. પર પદાર્થમાં આશક્ત છે, લુપ્ત છે, તેથી તે જ્ઞેયોમાં આશક્ત છે. ખરેખર તો અહીંયા જ્ઞેય તો એને કેવું છે કે જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે એના તરફનો જે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર છે, જેમાં આકુળતાને દુઃખનું વેદન થાય છે, એવું જે ઇન્દ્રિય જ્ઞાન એ જ ખરેખર પરજ્ઞેય છે. અને એને પોતાનું માનવું તે તેમાં આશક્ત થયો કહેવામાં આવે છે. શું કહ્યું ફરીને? આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે કે ભગવાન પ્રતિમાના દર્શન કરવા ઉભો છે એ વખતે એને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર છે. તો પ્રતિમા તો નિમિત્ત માત્ર છે, ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ છે એમાં પ્રતિમા ભગવાનની છે તો નિમિત્ત માત્ર છે, પણ જે એ ઇન્દ્રિય જ્ઞાન છે એ પરજ્ઞેય છે. એ પરજ્ઞેયને અજ્ઞાનના અંશને જ્ઞાન માનવું તેને જ્ઞેયમાં લુપ્ત થયો કહેવામાં નોલભાઈ ઘણી વાત છે. સમજાયું છે? લ્યો, જામનગરમાં હકાર કરવાવાળા જીવો દેખાય છે. સમજાયું છે? ન સમજાય એવી વાત જ નથી. પોતાના આત્માના સ્વરૂપની વાત ન સમજાય એમ કેમ કહેવાય? બીજાના ઘરની વાત સમજવી હોય તો કઠણ, પણ પોતાના ઘરની વાત સમજવી એ કંઈ કઠિન હોય? આ તો પોતાનું સ્વરૂપ સમજવું છે ને. બીજાના સ્વરૂપની વાત તો અહીંયા છે નહીં, કેમ કે અહીંયા બહાર બોર્ડ માર્યું છે, વિકથાની સખત મનાય છે. સ્વાધ્યાય મંદિરમાં વિકથાની સખત મનાય, એટલે આત્મામાં રાગ થાય છે ને રાગ કરે છે ને પુણ્ય ભોગવે છે, વિકથા છે એ, આત્મકથા નથી. શુદ્ધ ચિદાનંદ આત્મા જ્ઞાનમય છે. એ જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું તેને સ્વકથા કહેવામાં. રાગ કરવો અને પછી પુણ્ય કરવો અને પુણ્યના ફળ ભોગવવા અને કરતાં કરતાં ધર્મ થાય તદ્દન વિપરીત વાત છે. સર્વજ્ઞ ભગવાનના મતથી બહારની વાત છે. ખરેખર તો અજૈન છે, ખરેખર તો અજૈન છે. જીનેન્દ્ર ભગવાન જેણે રાગ દ્વેષનો ત્યાગ કરીને વિતરાગ થયા, એ વિતરાગ થયા એની વાણીમાં એમ આવે કે રાગ કરવા જેવો છે? જેણે રાગ દ્વેષ મોહનો ત્યાગ કરીને વિતરાગ પરમાત્મા થયા અને જેણે જે ચીજનો ત્યાગ કર્યો એ ચીજનું તમે ગ્રહણ કરો એમ એની વાણીમાં આવી શકે? અને જેની વાણીમાં રાગનું ગ્રહણ કરવા જેવું છે ને કરવા જેવું છે એમ આવે છે એ જ્ઞાની નથી, અજ્ઞાની છે. પછી ભલે બહારનો ગમે એવો ત્યાગ હોય પણ ધર્મનો ત્યાગી છે એ. સાવ સાચું કોણે કહ્યું? આત્મા છે ને, આત્માની વાત છે ને, આ કઈ કોઈના ઘરની વાત નથી. પુણ્ય કરો તો ધર્મ થશે એ સર્વજ્ઞ ભગવાનના માર્ગનો ઉપદેશ નથી. એ તો મુસલમાનને હરિજન પણ કહે છે કે પુણ્ય કરો તો ધર્મ થશે. ઓલા નીકળે છે ને હવારના પોરમાં, કાંઈ કાપો તો ધર્મ થશે. અને સર્વજ્ઞ ભગવાન પણ એમ કહે કે તમે કાંઈ આમ આટલું દાન આપો તો ધર્મ થશે. સર્વજ્ઞ ભગવાનના મતનો નથી. આ સર્વજ્ઞ ભગવાન વિતરાગ થયા એને તો રાગ દ્વેષ મોહનો ત્યાગ કર્યો. જેનો જેણે ત્યાગ કર્યો એનું ગ્રહણ કરવાનું એ કહે કહે નહીં. જે પિતાએ દારૂનો ત્યાગ કર્યો, દારૂ પિતા તા પહેલા ભૂલમાં અને પછી એને નુકસાન જણાણું આર્થિક સંબંધે, કુટુંબ સંબંધે અને દેહ સંબંધે, ખ્યાલ આવ્યો કોઈ મિત્રે એને સમજાવ્યો અને દારૂનો ત્યાગ કર્યો, હવે જે પિતા દારૂનો ત્યાગ કર્યો છે અને પછી સુખી થયા, એ પિતા એના પુત્રને એમ કહે કે દારૂ પીવો સારો છે, કે કોઈ કહેતા છે કોઈ? એમ જે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા થયા, જેને રાગ દ્વેષ મોહનો ત્યાગ કર્યો, એ એમ કહે એની વાણીમાં એમ આવે કે પુણ્ય કરો તો ધર્મ થાય, એ વિતરાગની વાણી નથી, એ અજ્ઞાનીની વાણી છે. આ માટે આચાર્ય ભગવાન કહે છે, પહેલા તો આત્માના સ્વરૂપને જાણ, અને પછી આત્માના સ્વરૂપની સન્મુખ થઈ અને જેવો આત્માનો સ્વભાવ છે એનું શ્રદ્ધા જ્ઞાન આચરણ એનું તું કર તો તને મોક્ષ થશે. રાગનું આચરણ તો અનંત વાર કર્યું, પણ વિતરાગ ભાવનું આચરણ એક સમય માત્ર ને કર્યું નથી. એક વખત હમણાં જયપુર ગયા વખતે ગયો ત્યારે મહાવીરજી દર્શન કરવા ગયો તો આખી બસ લઈને ત્યાંના પંડિતોને 500-700 બાળક ત્યાં ભણતા હતા વિદ્યાલયમાં. પછી વાત કરી કે 1.5-2 કલાક અહીંયા વાંચન રાખ્યું છે પંડિતજીનું. ત્યાં બધા પંડિતજી કહે ને, ત્યાં તો રિવાજ, અહીંયા પંડિત આપણે ક્યાં છે? આપણે તો કે ભલે. ત્યાં પછી એક પુસ્તક લેવા ગયા, અમે આરે પુસ્તક નહોતા લઈ ગયા શાસ્ત્ર, તો લેવા ગયા તો એક પંડિત ત્યાંના રહે હતા મોટી ઉંમરના, કે ભાઈ એક શાસ્ત્ર આપો ને, શાસ્ત્ર સ્વભાવ છે એટલે સ્વાધ્યાય કરવો છે. ક્યાંથી આવો છો તમે? કે અમે અત્યારે જયપુરથી આવીએ છીએ, સોનગઢના. ઠીક, સોનગઢના આવો, તમારે તો સમયસર સિવાય તમારે કાંઈ બીજું વાંચવાનું ન હોય. ના ભાઈ, ગમે તે શાસ્ત્ર આપો તમે, કોઈ પણ દિગંબર શાસ્ત્ર હોય, અમને શાસ્ત્રનો સ્વાધ્યાય, બધા શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. તો કે ઠીક, હવે તમે સમયસર લઈ જાઓ ને, કે તમારે તમને વધારે ઠીક પડશે એમ કરીને. અને તમારામાં કાંઈ ત્યાગ તો હોય નહીં, તમારે તો સ્વાધ્યાય કરવો અને મોજ કરવી, કાંઈ ત્યાગની વાત તો તમારામાં નથી. એ ભાઈએ મને આવીને વાત કરી કે ભાઈ આમ પંડિતજી કહેતા હતા, મેં કાંઈ વાંધો નહીં. પછી શાસ્ત્ર સ્વાધ્યાય 1.5-2 ચલાવ્યો, એ પંડિતજી બેઠા હતા. સર્વવાતમાં એ વાત કરી કે જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં ત્યાગ સિવાય ધર્મ થઈ શકતો નથી. એને વિચાર કર્યો કે આ ત્યાગની વાત ક્યાંથી આવી? સોનગઢમાં તો કઈ ત્યાગ નથી, કઈ ક્રિયા નથી, એમ કે ક્રિયા વિના ધર્મ ન થાય. અરે ક્રિયા 3 પ્રકારની છે, જગતના જેવોએ ક્રિયાની વાત સાંભળી? ક્રિયા વિના ધર્મ જ ન થાય. ક્રિયા વિના જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, ક્રિયા વિના ધર્મ હોઈ શકતો નથી. ત્યારે પંડિતજી કે આ શું વાત કરે છે? આ પંડિતજી ફરી ગયા કે મારું માથું ફેર્યું કે છે શું આ? હું આ શું સાંભળું છું? ત્યારે કહ્યું, ક્રિયા 3 પ્રકારની છે. એક જળની ક્રિયા, દેહ મન વાણીની ક્રિયા સ્વતંત્રપણે થાય છે, એનો આત્મા કરતા નથી. અને એક પુણ્યની ક્રિયા, શુભ ભાવની, વ્રત તપ નિયમ કશાયની ક્રિયા બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. અને શુદ્ધ આત્માની સન્મુખ થઈ અને આત્માનું જ્ઞાનને આત્મામાં ઠરવું, એવી જ્ઞાન ક્રિયા, વિતરાગી ક્રિયા, એ મોક્ષનો માર્ગ છે. ક્રિયા વિના કોઈનો મોક્ષ થતો નથી. આ એક કશાય ક્રિયા વિતરાગી, અને એક રાગની ક્રિયા, અને એક જળની ક્રિયા. ક્રિયા 3 પ્રકારની છે, એ બધી ખુલાસો કર્યો. 1 કલાક પછી એ પેલા ઊભા થઈ ગયા. મારે કે 2 શબ્દો કહેવા છે. એ ભાઈ ઊભા થઈને એણે 1.5 કલાક સુધી માઇક છોડ્યું નહીં. આ હા હા, મારી ભ્રમણા ભાંગી ગઈ કે આ સોનગઢ ક્રિયા માનતા નથી, પણ આ તો બરાબર આગમથી અનુકૂળ વાત છે કે નિશ્ચય મોક્ષ માર્ગની ક્રિયા એ મોક્ષનું કારણ છે, પુણ્યની ક્રિયા એ બંધનું કારણ છે, અને જળની ક્રિયા બંધનું કારણ નથી અને મોક્ષનું કારણ નથી. પણ કઈ પરિચય નહીં ભાઈ. અરે સોનગઢના સંતે તો લોકાલોકનું સ્વામીપણું છોડાવ્યું છે, એવો ત્યાગ તો જગતમાં ક્યાંય ત્યાગની વાતે કોઈ કરતું નથી. એક સમયમાં જ્યાં આત્માનો અનુભવ થાય, ત્યાં રાગાદીને એના નિમિત્તો આખું જગત એનો એ સાક્ષી થાય છે, એનો એ ધણી બનતો નથી. અને દીક્ષા અંગીકારે નગ્ન દિગંબર મુનિ થાય, જંગલમાં જાય, રાજપાટ છોડ્યો, એને એક પરમાણુ ત્યાગ કર્યો નથી, એને અધર્મનો ત્યાગ કર્યો છે, ધર્મનો ત્યાગ છે એને, એને ધર્મનો ત્યાગ કર્યો. કેમ કે જંગલમાં જઈને પણ એને મમતા પરની છોડી નથી, મમતા લઈને ગયો, સંયોગ અહીંયા રહી ગયા અને સંયોગી ભાવ સાથે લઈ ગયો, એ સ્વભાવ વિભાવ ભાવને છોડ્યો નહીં. પરિચય કરે તો ખબર પડે કે આ ધર્મની વાત શું કરે છે. હું એમ કહું છું કે આ વાત કદાચ ખોટી છે એમ સિદ્ધ કરવા માટે પણ થોડો પરિચય કરવો, ખોટું સિદ્ધ કરવા માટે પણ સાંભળવા આવે તો કામ થઈ જાય. શું કહ્યું ભાઈ? આ વાત કરે છે અને લાખો માણસ, એજ્યુકેટેડ માણસો આ ધર્મને અપનાવ્યો છે, તો લાલ આપણે પણ થોડો પરીક્ષા કરવા જાય તો ખરા, આપણે ક્યાં અપનાવી લેવો છે ધર્મ સોનગઢનો? પણ એ ક્યાં ભૂલે છે ને ક્યાં ચૂકે છે એની ભૂલ ગોતવા તો જઈએ આપણે, એ ભૂલ ગોતવા આવે તો ભૂલ ભાંગી જાય ને પરમાત્મા. આ ભૂલે છે, આનું આ ખોટું છે, ખોટું સિદ્ધ કરવા તો સાંભળો આવો ભાઈ, તો ખબર પડશે. એ બે વાત સામે આવે ને ત્યારે એને પરીક્ષા કરવી જોઈએ. જ્યાં સુધી એક વાત હતી ત્યાં સુધી તો પરીક્ષા થઈ નહોતી શકતી, પણ જ્યારે બે વાત આવે ત્યારે લાયક જીવે તો એનો વિચાર કરવો જોઈએ કે કયો માલ સારો ને કયો માલ ખોટો. અહીંયા આચાર્ય ભગવાન સમજાવે છે, અરે ઇન્દ્રિય જ્ઞાન થી પરને તે જાણ્યા, કાંઈ હાથમાં આવ્યું નહીં. એક વખત એનો તિરોભાવ કરી, સામાન્યનો આવિર્ભાવ કર, અને એ જ્ઞેય લુપ્ત થઈ ગયો છે જે જ્ઞાનનો અંશ ઉઘાડ થાય છે, અને શાસ્ત્રની સન્મુખ વાળું જે તારું જ્ઞાન છે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. બો રાજાએ શાસ્ત્ર જ્ઞાનનું નામ જ્ઞાન રાખ્યું. બો રાજાએ શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન એમ બો રાજાએ નામ પાડ્યું, અને સર્વજ્ઞ ભગવાને એનું નામ કહ્યું જ્ઞેય, પરજ્ઞેય હો, પરજ્ઞેય. ત્યારે રાગને પુંજની ક્રિયાથી તો જીવ છૂટે, પણ શાસ્ત્ર જ્ઞાનનું એને અભિમાન અને આશક્તિ. કેમ કે જ્ઞાનનો ઉઘાડ જેમ વધે ને એને એમ થાય કે જ્ઞાન વૈધું, જ્ઞાન નથી વૈધું, પરજ્ઞેય વૈધું છે. જ્ઞાન તો હજી પ્રગટ જ નથી થયું તો વધે ક્યાંથી? સમજાય છે કઈ? આત્મ જ્ઞાન હજી જ્યાં પ્રગટ જ ન થયું હોય તો પછી જ્ઞાન વધે ને કેવળ જ્ઞાન થાય એ વાત ક્યાં છે? શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી ભાઈ, એને સર્વજ્ઞ ભગવાને જ્ઞેય નામ આપ્યું છે. આ ગાથામાં પણ જ્ઞેય કહ્યું છે, અને 31મી ગાથામાં પણ ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય નામ આપવામાં, જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, ભાવ ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિયને, ભાવ ઇન્દ્રિયના જેટલા વિષયો છે એ બધા પરજ્ઞેય છે, એ સ્વજ્ઞેય નથી. જ્ઞેયમાં આશક્ત છે. આ ગાથા બે લીધી પણ ટાઈમ ટૂંકો પડે, ગાથા તો બહુ ભાઈ કે રોકાઈ જાઓ, આ વખતે તો નહીં આવે, બીજી વખતે થોડો વધારે ટાઈમ. જ્ઞેયમાં આશક્ત છે, આ હા હા, એલા પણ તને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો, એમાં તને આશક્તિ શું છે, એમાં તને અધિકતા શું છે, તને શું અધિકતા લાગે છે? આ પૈસો વધ્યો તેથી શું વધ્યું? શ્રીમદ્ય નથી કીધું? હા લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવા પણ સંસારનું નરદેહારી જેવો. એમ એમાં કઈ વધ્યું નથી ભાઈ, એમાં શાસ્ત્ર જ્ઞાન તને થયું, એમાં શું વધ્યું? એ તો જ્ઞેયના ડગલા વિધા, ઓલા ધૂળના ડગલા વિધા, અને આ જ્ઞેયના ડગલા વિધા, એમાં તને આત્મહિત ક્યાં છે? હોય શાસ્ત્ર જ્ઞાન હોય ખરું, પણ એની મર્યાદા જે પ્રકારે હોય એ પ્રકારે જાણવું કે આ જ્ઞાન નથી, આ જ્ઞેય છે. જો તું જ્ઞાન જાણીશ એને તો ઠગાઈ જાય, જો એને જ્ઞાન જાણે તો એને આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, પણ જો એને જ્ઞેય જાણશે તો એક બીજું આત્મજ્ઞાન પ્રગટ થવાનો અવકાશ રહેશે. બધાયના ચહેરા ઉપર પ્રમોદ અને આમ ડોકા આમ આમ થાય છે, દેખાય છે. એનું કારણ છે કે આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, આ કોઈના ઘરની વાત નથી, એની સામે શાસ્ત્રો છે. ગુરુદેવે એમ રાખ્યું છે ને, જો એક એક શબ્દનો શું અર્થ થાય છે, કોઈના ઘરની વાત ને. હવે તો ઘરની વાત ચાલે પણ નહીં, કેમ કે 45 વર્ષ થયા ગુરુદેવના પરિચયમાં પણ ઘણા જીવો આવ્યા હો. કે છે કે જ્ઞેયોમાં તું આસક્ત થઈ ગયો છો, શાસ્ત્ર જ્ઞાનનો ઉગાડી જ્ઞાન નથી, જ્ઞેય છે. એ હેરૂપ જ્ઞેય છે, ઉપાદેયરૂપ જ્ઞેય નથી. અરે પ્રગટ કરવા યોગ પણ જ્ઞેય નથી, પ્રગટ કરવા યોગ જ્ઞેય હોય તો અતિન્દ્રિય જ્ઞાન એ જ્ઞેય છે, અને ભગવાન આત્મા ધ્યાનનું ધ્યેય છે. પર્યાય જ્ઞેય છે અને દ્રવ્ય ધ્યેય છે. એક કલાકમાં ઘણો માલ મળે એવું જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. એ અતિન્દ્રિય આનંદ વાળું જે જ્ઞાન તેને સ્વાદમાં આવતું નથી, કેમ કે જ્ઞેયોમાં લુપ્ત થઈ ગયો, આસક્ત થઈ ગયો, એકાકાર થઈ ગયો. હા, ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માનીને છેતરાણો. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, પર જ્ઞેય છે, હેરૂપ જ્ઞેય છે, એને જ્ઞાન માનીને છેતરાઈ ગયો, એને જ્ઞેય લુપ્ત કહેવામાં તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. હવે એનો દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંતથી થોડોક સિદ્ધાંત હળવો થાય એટલા માટે દ્રષ્ટાંત આપે છે. જેમ અનેક તરેના શાક આદિ ભોજનોના સંબંધથી શાક, ભજીયા, કચોરી આદિ બધું લઈ લેવું, શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તેરો ભાવ, જે શાક આદિ ઢોકરા, કચોરી, ખારીપુરી આદિ એની અંદર મીઠું નાખેલું હોય તો એ જે નમક છે, મીઠું છે, એના શાક આદિ ભોજનના સંબંધવાળું છે, એના સંબંધવાળું. છૂટું મીઠું નથી, પણ એના સંબંધવાળું જે મીઠું, એટલે કે ખારાનો જે સ્વાદ, એ ભજીયાને કચોરી દ્વારા ખારપનો સ્વાદ લે છે. એક એ છે કે એ મીઠાનો ત્યાં તીરો ભાવ થઈ ગયો, શાકનો લોલું પી એને સીધો શાકથી રહી, શાકના સંબંધથી રહી, જે ખારપ એનો સ્વાદ એને આવતો નથી. હા, શાક ખારું થઈ ગયું. શાક ખારું ક્યાં છે? કારેલાનું શાક તો કળવું છે, એ ખારું ક્યાં છે? અને પાકેલ કેળાનું શાક હોય તો ગળ્યું છે, એ ખારું ક્યાં છે? આ હા હા હા, પણ એને લોલુપતા છે ને ભોજનની. શ્રીમદે તો કહ્યું કે આ રસ ઇન્દ્રી છે ને, રસ ઇન્દ્રીનું જેને બહુ રસ હોય, આ હા, એને તો હવે થોડોક વિચાર કરવા જેવું. અહીંયા કહે છે કે જેમ અનેક તરેના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ, એના સંબંધવાળું નમક, મીઠું, ખારપ, સામાન્ય લવણના તિરોભાવ અને વિશિષ્ટ લવણના આવિર્ભાવથી ઉત્પન્નમાં અનુભવમાં આવતું, સામાન્ય લવણનો તિરોભાવ, સીધો ખારાપણાનો સ્વાદ એને નથી આવતો. ડાયરેક્ટ જે ખારાપણાનો સ્વાદ લેવો જોઈએ, ડાયરેક્ટ, એને બદલે ઇનડાયરેક્ટ એટલે શાક દ્વારા એ ચાખે છે તો ખારપ, સ્વાદ તો ખારપ નો આવે છે. મીઠું નાખ્યું ન હોય તો શાક નો સ્વાદ એ ના આવે. એટલે ખરેખર શાક નો સ્વાદ આવતો હતો એ શાક નો સ્વાદ નતો પણ મીઠાનો સ્વાદ હતો. પણ સીધો મીઠાનો સ્વાદ ન લેતા એ ભોજનના સંબંધ વાળું જે ખારપ એનો એ સ્વાદ લે છે. ડાયરેક્ટ ખારપ નો સ્વાદ લેવો જોઈએ, એને બદલે ઇનડાયરેક્ટ બીજાના મારફત એ સ્વાદ લે છે. જ્ઞાનને સીધું જાણવું જોઈએ, એને બદલે જ્ઞાનને શાસ્ત્ર દ્વારા જાણે છે. એ શાસ્ત્ર દ્વારા જ્ઞાન જાણવામાં આવતું નથી. અદ્ભુત થી પણ અદ્ભુત ચમત્કારિક વાત, ભગવાન આત્માના દર્શન કેમ થાય એની વાત છે. બાળકને કહે ને કે ભાઈ રોજ ભગવાનના દર્શન કરવા જાઓ તો ધર્મ થશે. બાળકને તો એમ જ કહેવાય ને, બાળકને એમ ન કહેવાય કે તું ભગવાનના દર્શન કરવા જા તો તને શુભ ભાવ થશે ને પુણ્ય બંધાશે ને એનાથી પછી તને દુઃખ થશે, એમ ન કહેવાય. વ્યવહારની ભાષા તો જેમ હોય એમ કહેવાય. બાળકને એમ કહેવાય તમે મંદિરે ભગવાનના દર્શન કરવા રોજ જવું જોઈએ, આપણે તો ભગવાનના દર્શન કરશો તો ધર્મ તમને થશે. એ વ્યવહાર ભગવાન, એમ આચાર્ય ભગવાન કહે છે કે તું ભગવાનના દર્શન કર તો તને ધર્મ થશે. આ ભગવાન અંદર બિરાજમાન છે, ચૈતન્ય પરમાત્મા દેહ દેવળમાં. આ ગુરુદેવ કહેતા તો અમે તો બધાને ભગવાન જોઈએ છે. આ તમે બધા ભગવાન છો અને બધા ભગવાન એવા આશીર્વાદ, બે હાથે આશીર્વાદ આપતા તો આમ આમ એક હાથે નહીં આમ બે હાથે આશીર્વાદ. એમ કહેવાનો આશય એમ છે કે આવી વાત સુંદર તમને સાંભળવા મળી મહાભાગ યોગે. અને હવે તમે જો ભેદ જ્ઞાનનો મંત્ર ન અપનાવો તો તમને આત્મદર્શન થઈ શકે નહીં. એ ભેદ જ્ઞાન જ્ઞાયક ભિન્ન ને ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન. જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ આત્મા ભિન્ન ને રાગ તો ભિન્ન છે, પણ અહીંયા જ્ઞાયક ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય છે એ ભિન્ન છે. જ્ઞાયક અતિન્દ્રિય મહાપદાર્થ અને ઇન્દ્રિય જ્ઞાન બે એક નથી, બે જુદા તત્વ છે. માટે ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં તું આશક્ત થામાં, તું અભિમાન કરમાં. શાસ્ત્રનું જ્ઞાન તને કદાચ થઈ ગયું હોય તો અભિમાન કરવા જેવું. હું આત્માને જ્યાં સુધી ન જાણું ત્યાં સુધી હું કાંઈ જાણતો નથી એમ એને મનમાં રાખવું જોઈએ. તો આત્માનો અનુભવ થવાનો એને અવકાશ રહે છે, પણ શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડમાં અટકી જાય તો એને અનુભવ થવાનો અવકાશ નથી. માટે જ્ઞેયમાં શાકાદીની વાત કરે છે કે ભોજનના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ, એટલે સીધું જે મીઠું છે પરના સંબંધ વગરનું એ એને જણાતું નથી, પણ પરના સંબંધ વાળું જે મીઠું એનો એ સ્વાદ લે છે. એટલે સામાન્યનો તિરોભાવ અને પરના સંબંધ વાળું જે મીઠું એનો આવિર્ભાવ પ્રગટતા થયા કરે છે. અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું એ સામાન્યના તિરોભાવ રૂપ અને શાકાદીના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લુલુપ મનુષ્યોને આવે છે. આ શાકનો ગ્રંથિ છે ને, સ્વાદિલો રસીલો છે ને, એને એ બીજાના સંબંધ દ્વારા એ મીઠાનો સ્વાદ લે છે. સીધો પરપદાર્થના સંબંધ રહિત એને મીઠાનો સ્વાદ આવતો નથી. કેમ કે લોલુપી છે શાક આદિનો, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. પણ અન્યના સંબંધ રહિત, શાકના સંબંધ રહિત, ભજીયાના સંબંધ રહિત, એકલો એના સંબંધ રહિત છૂટું મીઠું. એમ જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન એનો અનુભવ બધા અજ્ઞાની જીવને છે, પણ જ્ઞેયના સંબંધથી ભિન્ન જ્ઞાયકના સંબંધ વાળું જે જ્ઞાન એનો સ્વાદ એને એક સમય પણ આવતો નથી. પણ અન્યના સંબંધ રહીતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લમણ તેનો સ્વાદ આવતો નથી. આ હા હા, પરના સંબંધવાળું આ ભજિયા સારા છે, આ પુડલા સારા છે, આ કચોરી સારી છે, એટલે ઓલો સબરસ છે ને, એમાં સબરસ એના મીઠાનો સંબંધ એટલે એ સારું લાગે છે. મીઠા નાખ્યા વગરના ભજીયા અને શાક ને દાળ બનાવે અને કોઈ કડક હોય ધણી તો ઢીંચણિયાનો ઘા કરે કે આજે કોઈ ચીજમાં કાંઈ હવાદ જ આવતો નથી, બધી ચીજમાં મીઠું નાખતા તું ભૂલી ગઈ, સમજી ગયા? એવા કોઈ સત્તાપ્રિય ક્રોધી હોય ને, હા હા હા, અને કેટલા તો છાના મુના એ જમી લે એને કીએ પણ નહીં, પછી બેન ધર્મપત્ની જમવા બેસે ને ત્યારે એને થાય આ હા, આમાં તો કોઈ ચીજમાં દાળમાં નહીં, શાકમાં નહીં, અથાણામાં કાંઈ તાજા અથાણા બનાવ્યા પણ મીઠું નાખતા હું ભૂલી ગઈ, એને પસ્તાવવાનો પાર ન થાય, પછી કોઈ દી ભૂલ કરે નહીં. અને ઓલો ઠપકો આપ્યા કરે તો બીજી વાર ભૂલ થયા વિના રહેતી નથી. આ બધી વ્યવહારની વાતો છે પણ એમાં સમજવા જે હું આપણે તો એમાં તત્વ કાઢવાનું કે છે કે અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ ઓલું ખંડ ખંડ અનેક પ્રકારનું પરના સંબંધવાળી પર્યાય, પરના સંબંધવાળી મીઠાની ખારી પર્યાયનો સ્વાદ લેતો તો એમાં એનાથી જુદું એકાકાર અભેદ એકરૂપ સામાન્ય લવણ મીઠું એનો સ્વાદ એને આવતો નથી. કેને? શાકના લોલુપી જીવને. વળી પરમાર્થી જોવામાં આવે તો હવે કહે છે કે એક વખત એ છૂટા મીઠાનો સ્વાદ લઈ જુદું પાડીને મીઠાનો સ્વાદ લીધો અને પછી પરના સંબંધવાળો મીઠાનો સ્વાદ લીએ તો પણ એને મીઠું જુદે જુદું લાગે છે. ઝીણી વાત છે કે એક વખત શાકના લોલુપી પણ છૂટી ગયું અને મીઠાનો સ્વાદ લઈ લીધો કે મીઠું ખારું છે, શાક ખારું નથી, પછી શાકના સંબંધવાળું મીઠું એને ખારપ આવે છે ત્યારે પણ એ શાક આદિનો લોલુપી નથી, એટલે એને ખારું મીઠું તે ખારું છે, શાક તે ખારું એમ એને લાગતું નથી. એમ પરમાર્થી જોવામાં આવે તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું એટલે શાક આદિના સંબંધથી જે મીઠું છે એનો જે સ્વાદ લે છે ત્યારે પણ એનાથી ભિન્ન એ આ છે વસ્તુ એમ ખારાનો સ્વાદ લઈ શકે છે. આવતું ક્ષાર રસ લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. આ દ્રષ્ટાંત પણ સૂક્ષ્મ સમજવા જેવો છે. વખત થઈ ગયો. આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, એનો જીવ નામનો અધિકાર છે, એટલે ખરેખર પોતાના આત્માનું સાચું ખરું વાસ્તવિક પરમાર્થ સ્વરૂપ શું છે એ બતાવનારું આ શાસ્ત્ર છે. જે આજ દિવસ સુધી પોતે પોતાના શુદ્ધાત્માના સ્વરૂપને વાસ્તવિક સ્વરૂપને એણે જાણ્યું નથી, એને પરિચય કર્યો નથી ને એનો અનુભવ પણ થયો નથી, એવા શુદ્ધાત્માની વાત અહીંયા સમજાવે છે કે તારો આત્મા જે દેહનો સંયોગ છે એનાથી ભિન્ન છે, દેહથી જુદો આત્મા છે. દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે. આઠ કર્મ જળ છે, તારો આત્મા ચૈતન્ય એનાથી જુદો છે. વર્તમાનમાં પુણ્યને પાપની લાગણીનું ઉત્થાન થાય છે. બહિર્વ વરના લક્ષે ઘડીકમાં ક્ષણમાં પુણ્યભાવ અને ક્ષણમાં પાપના પરિણામ તને આવે છે. એ મલિન ભાવ અપવિત્ર ભાવ છે અને એ જળ ભાવ છે કે આશ્રવ તત્વ છે, એ આશ્રવથી પણ તારો આત્મા જુદો છે. એવા પુણ્યને પાપના પરિણામથી ભિન્ન અને જ્ઞાનને આનંદથી અભિન્ન એવું જે આત્માનું સ્વરૂપ છે એને ભેદ જ્ઞાન કરીને લક્ષમાં લઈને એનો અનુભવ કરતાં તેને ધર્મની શરૂઆત થાય છે, એમાં અધિકાર છે. એમાં ટીકાનો પહેલો પારો પૂરો થયો. બીજો પારો, બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો, એટલે ઉપલબ્ધ દ્રષ્ટિથી જોવામાં આવે તો, ઉપર ઉપરની દ્રષ્ટિથી જોવામાં આવે તો, જીવ પૂતગલના જીવ એટલે આત્માને જીવ એક જ છે. જીવ જુદો ને આત્મા જુદો એમ નથી, નામ જુદા છે, ભાવ એક જ છે. જીવ અને પૂતગલના એટલે કર્મ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ એટલે નજીક જઈને એકપણે જાણવામાં આવતા આ નવ તત્વો ભૂતાર્થને સત્યાર છે. એ જીવની સાથે કર્મનો સંબંધ છે એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો એ નવ તત્વોની સિદ્ધિ થઈ શકે છે અને થાય છે ને હોય છે એ દ્રષ્ટિથી જોતા. અને હવે એ જીવનો પૂતગલ કર્મની સાથે સંબંધ છે, સંબંધ થાય છે ને સંબંધ છૂટે છે. કર્મનો આઠ કર્મનો જીવની સાથે સંબંધ થાય છે, અનાદિકાળથી થયો છે અને એ કર્મનો સંબંધ આત્માથી છૂટો પડી જાય છે એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો નવ તત્વ સત્યાર્થને ભૂતાર્થ છે. એટલે કે પરિણામો એ પ્રકારના થાય છે. એટલે કે કર્મના સંગે પુણ્ય પાપ આશ્રવ બંધ થાય અને કર્મનો સંબંધ છૂટે તો એ પરિણામમાં સંવર નિજરાને મોક્ષ દશા પ્રગટ થાય છે. પણ એ આત્માના પર્યાયના કર્મની સાથે સંબંધથી જોવામાં આવે તો નવ તત્વના ભેદો જણાય છે. પણ આત્માને કર્મનો સંબંધ સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો અબધ આત્મા છે ને સંબંધ થયો નથી એવા આત્માના લુખા સ્વભાવભૂત પરિણામથી જોવામાં આવે તો એ નવ તત્વ ઉત્પન્ન થતા નથી, છે જ નહીં, સ્વભાવમાં નથી. એક જીવદ્રવ્યના જીવને પૂતગલના સંબંધથી જોતા નવ તત્વના ભેદો છે, થાય છે, દેખાય છે. પણ હવે જીવ વિશેષની સાથે કર્મનો સંબંધ જોતા નવના ભેદો ઉત્પન્ન થાય છે. પણ એ જીવ તત્વ સામાન્ય જે છે એની વિશેષ અવસ્થાને ગૌણ કરીને એકરૂપ જ્ઞાયક સુચ્ચિદાનંદ આત્મા એ દ્રવ્યનો મૂળ સ્વભાવ છે. એ એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો, અનુભવ કરતા એટલે જોવામાં આવે તો તેવો અભૂતાર્થ અસત્યાર્થ છે. શું કહ્યું કે આત્માની વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો કર્મનો સંબંધ છે અને કર્મના સંબંધવાળી દ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામની સાથે કર્મનો સંબંધ થાય પણ છે અને કર્મનો સંબંધ છૂટી પણ જાય છે. પણ એ બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધને ગૌણ કરીને આત્માના મૂળ સામાન્ય સ્વભાવથી જોવામાં આવે તો એનો મૂળ સ્વભાવ આત્માનો છે એ જોવામાં આવે તો એ નવોના નવના ભેદ દેખાતા નથી. આત્મામાં પુણ્યપાપ થાય છે એ દેખાતું નથી. આત્મામાં આશ્રવને બંધ થાય છે, દુઃખ થાય છે એ દેખાતું નથી. અને આત્મામાં સંવાર નિદ્રાને મોક્ષના પરિણામ થાય એમ પણ જોવામાં આવતું નથી. કર્મના સંબંધના બંધથી એટલે અબદ્ધ સ્વભાવથી જોવામાં આવે, ત્રિકાળ મુક્ત એકરૂપ એનો સ્વભાવ છે એનાથી જોવામાં આવે તો તો નવ તત્વ અભૂતાર્થ સત્યાર છે. નવ તત્વ એમાં છે નહીં. નવને જોતા નવ છે, પણ એકને જોવા જાય તો એકમાં નવ નથી. નવને જોયા પણ એકને અનંત કાળથી ન જોયો, બી એની ભૂલ થઈ ગઈ, મોટી ભૂલ. હા, ચાર ગતિને 84 લાખ યોનિમાં પરમણ ભ્રમ પરિભ્રમણનું એક કારણ પર્યાય દ્રષ્ટિ છે. સવારે વાત કરી હતી સોનું ને સોનાનો ઘાટ. શાંતિભાઈના દીકરા ભૂપેન્દ્રભાઈ કે આ હા હા હા, આ દાખલો તો ખલાસ છે, બધી વાત એમાં આવી જાય છે. આ ઘાટમાં મૂર્છાઈ ગયો જીવ, ઘાટમાં મૂર્છાઈ ગયો. ઘડીકમાં મનુષ્ય પર્યાય, ઘડીકમાં દેવ પર્યાય, ઘડીકમાં તિર્યંત પર્યાય, ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં દયાના ભાવ, ઘડીકમાં ક્રોધના ભાવ, ઘડીકમાં માનના ભાવ, એ બધા ઘાટ છે. એ બધા ઘાટ છે ને ઘાટ જોઈને મૂર્છાઈ ગયો છે. સોનું તો સોની સોનાને જુએ છે, અને ઘરાગ બેનો છે એના ઘાટને જોવે ને મૂર્છાઈ જાય છે. સોની કહે છે કે અમને ઘાટની કાંઈ કિંમત નથી, એમ જ્ઞાની ધર્માત્માઓ કહે છે કે અમારા જ્ઞાનમાં ઘાટ જણાય ખરા, પણ ઘાટની અમને કાંઈ કિંમત, અમે ઘાટમાં મૂર્છિત થતા નથી. ઘાટ તો અનેક પ્રકારના આવે, થાય ને ભંગાય. સોનું ભંગાય, પણ સોનાનો ઘાટ ભાંગ્યો છે. સોનું ભાંગ્યું નથી, સોનાનો નાશ થતો નથી. એમ ભગવાન આત્મા જે દ્રવ્ય સ્વભાવ છે એ તો અનાદિ અનંત એક રૂપ રહે છે. એ કર્મના સંબંધ બંધની દ્રષ્ટિથી જોવામાં આવે તો, સંયોગ દ્રષ્ટિથી જોવામાં આવે તો, વર્તમાન વ્યવહારનેથી જોવામાં આવે તો કર્મનો સંબંધ પણ છે ખરો, અને કર્મના સંબંધવાળી દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્રમે ક્રમે નવ પરિણામ પણ જોવામાં આવે છે. પણ એ ઘાટને જોતા સંસાર ઉત્પન્ન થાય છે, સંસારનો નાશ એમાં થતો નથી. એ ઘાટને જોવાનું બંધ કરીને જેમ સોની સોનાને જોવે છે, એમ હે ભવ્ય પ્રાણી, તું પણ તારા ઘાટને જોમાં એમાં મૂર્છાઈ જઈશ. કોઈ ઘાટ તને સારો લાગશે ને કોઈ ઘાટ તને ખરાબ લાગશે. ઘાટને ન જો. ઘાટને જોતા આત્મા કર્મથી બંધાયેલો છે એમ તને લાગશે, પણ ઘાટને ન જો ને એના એક દ્રવ્ય સ્વભાવ આમાં લખેલું છે એનો અર્થ ચાલે છે. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ નજદીક જઈને જોવામાં આવે, અનુભવ કરતા, અનુભવ એટલે જાણતા, તેવો અભૂતાર્થ અને અસત્યાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેવો નથી, તેવો નથી એટલે નવ તત્વો એમાં નથી. બંધ તત્વ તો જીવમાં નથી, ચાર ગતિ તો જીવમાં નથી, પણ જેના નિમિત્તે ચાર ગતિ મળે એવો વિભાવ વિકાર ભાવ પણ સ્વભાવમાં નથી. એવા એકરૂપ જીવના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ દેખાતા નથી. અભેદ ઉપર દ્રષ્ટિ દેતા એ ભેદ એમાં દેખાતા, કેમ કે ભેદો પર્યાયના ભેદો એમાં છે નહીં, કેમ કે સામાન્યને કર્મનો સંબંધ થતો નથી. વિશેષને કર્મનો સંબંધ થાય છે, એ વિશેષને કર્મના સંબંધવાળી દ્રષ્ટિથી જોવામાં આવે તો નવ તત્વો એનો ઘાટ દેખાય છે. નવ તત્વના જુદા જુદા ઘાટો દેખાય છે અને એના ઉપર તની દ્રષ્ટિ રહેશે તો તને મૂર્છા થશે, મમત થશે, મોહ થશે, રાગ અને દ્વેષની ઉત્પત્તિ થશે. હવે તું એ કર્મના સંબંધવાળા ભાવથી ન જો, પણ આત્માને એના ત્રિકાળી સામાન્ય એકરૂપ સ્વભાવ જે છે, નિત્ય નિરાવરણ છે, અબદ્ધ છે, મુક્ત છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, એવા એક જીવ દ્રવ્યના સ્વભાવની નજદીક જઈને જોવામાં આવે તો જીવના એકાકાર સ્વરૂપમાં આ નવના ભેદો દેખાતા નથી. માટે તે અભૂતાર છે. અભૂત ને અર્થ, અભૂત અને અર્થ, આ વળી જૈન દર્શનમાં ભૂતળું ક્યાંથી આવ્યું એમ કોઈને લાગે. અભૂત ને અર્થ, અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું અને અર્થ એટલે ભાવ. જે ભાવ જે સ્વભાવમાં ન હોય તેને અભૂતાર કહેવામાં આવે છે. ન હોવાપણું જીવના સોનાના એકાકાર એકરૂપ સ્વરૂપથી સોની સોનાને જોવે છે ત્યારે તેને ઘાટ લક્ષમાં આવતું નથી. કેમ કે ઘાટ એમાં નથી. અનેરા અનેરા ઘાટો એ સોનાના એકરૂપ સ્વભાવમાં નથી નથી, તેથી તે અભૂતાર છે. અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું, અર્થ એટલે ભાવ. તે ભાવોનું, ભિન્ન ભિન્ન ભાવોનું સોનાના એકરૂપમાં એનું ન હોવાપણું છે. એનું હોવાપણું એનામાં ભલે હો, પણ સોનામાં એનું ન હોવાપણું. એમ ભગવાન આત્માના એક રૂપ દ્રવ્ય સ્વભાવની નજીક જઈને જોવામાં આવે તો આ પુનને પાપના ભાવ, આશ્રવ બંધના ભાવ, આ સંવર નિદ્રાને મોક્ષના ભાવ, આ સામાયિક પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનના ભાવો, આ નિશ્ચય ભક્તિનો વિતરાગ ભાવ કે વ્યવહાર ભક્તિનો સુભાવ એક રૂપ સ્વભાવમાં દેખાતા, આ શું હોય છે? એમ જ છે, આકરું પડે. પણ ભાઈ એ ન્યાયથી વિચારે તો આકરું ન પડે. જેમ કે બે જણા હતા, બે જામનગરમાં, એક નામના બે માણસ, એક નામના બે માણસ હતા. એકને જેલમાં લઈ ગયા સરકાર અને એકને તો જ કાંઈ જેલ પડી નથી. ત્યારે જે જેલમાં ગયા હતા અને પછી છૂટ્યા, એની પાસે એના સ્નેહો ગયા કે ભાઈ તમે જેલમાંથી છૂટ્યા, બહુ સારું થયું. તો એને તો એ વાત ગમી, પણ એ જ નામના બીજા ભાઈ પાસે એનું છાપામાં વાંચીને અહીંયા પહોંચ્યા કે ભાઈ આહા, અમે બહુ ખુશી થયા છીએ, તમે જેલમાંથી છૂટ્યા, બહુ સારું થયું, અમને બહુ દુઃખ થતું હતું. ત્યારે ઓલા ભાઈ કહે છે કે ભાઈ જેલમાં હું ગયો જ નથી ને, હું બંધાણો નથી ને, તો તમે આ છૂટવાની પ્રશંસા ક્યાં કરવાના આવ્યા અમારે ઘરે, તમારી કાંઈ ભૂલ થાય છે? એમ ભગવાન આત્મા જે એકરૂપ સ્વભાવ છે, મુક્ત, એ બંધાણો જ નથી, માટે મુકાતો પણ નથી જે લોઢાની બેડીથી બંધાય તે તો મુકાય, પણ લોઢાની બેડી જેને પડી જ નથી એને તમે જાઓ કેવા કે તમે આ લોઢાની બેડી છૂટી ગઈ અને સરકારે તમને રજા આપી, બહુ સારું થયું. તો ઓલો પાણી પણ નપાય એને, એને ગુસ્સો કરે કે આ તમે શું મોઢું જોઈને આવ્યા, હું તો કોઈ દી જેલમાં ગયો નથી, હું તો મુક્ત છું. તો કે તો ભાઈ અમારી ભૂલ થઈ હશે. એમાં ભગવાન આત્મા કર્મથી બંધાણો નથી, રાગથી બંધાણો નથી, મોહથી બંધાણો નથી. આ હા હા હા, ત્રિકાળ મુક્ત નિર્મોહી નિરાગી પરમાત્મા, નિરાલંબી પરમાત્મા અંદર બિરાજમાન છે. એના આત્માના એકરૂપ સ્વભાવની નજીક જઈને જોવામાં આવે તો, એટલે જ્ઞાનના અંશને એ તરફ વાળીને જોવામાં આવે તો, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી આ નવ તત્વોમાં, તેથી કહ્યું ને સંધિ કરી, તેથી તે કારણે એકાકારમાં અનેકપણું નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી, એટલે ભૂત ને અર્થ, ભૂત ને અર્થ, ભૂત એટલે હોવાપણું ને અર્થ એટલે ભાવ. જે ભાવ દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધ ચિદાનંદ આત્મા છે, એવો જે ભાવ એમાં છે, એમાં છે. રાગાદી એમાં નથી, રાગાદી અભૂતાર છે, પણ જે જ્ઞાન ને આનંદ સ્વભાવ એ તો એમાં છે. તો એ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી, એટલે નવના ભેદોનું લક્ષ આશ્રય અવલંબન છોડીને એકાકાર એક જીવદ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો ભૂતાર્થ નહીંથી, એટલે કે જે જ્ઞાન ત્રિકાળ સામાન્ય સ્વભાવને પ્રસિદ્ધ કરે, કે જેમાં જ્ઞાનને આનંદ ભરેલો છે એવા સ્વભાવને જુએ તો ભૂતાર્થ નહીં.